સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 152. વાદળા વીંખાતા વધેલી ઠંડીમાં અત્યારથી જ ઓઢીને બેઠેલા તમામ ખેડૂત મિત્રોને આજે રૂપાબા અને દાનસંગભાઈ સાથે
નમસ્કાર. ઉમાબેન, ઠંડી વધે એટલે પાકને તો વાંધો નહીં, પણ અમારી જેવા અવસ્થાદાર ખેડૂતનો તો મરો થઈ જાય.
એ ભાઈ, શરીરના હાંધા દુખતા હોય તો એ ખેતીના કામ તો કરવા જ પડે ને. અને એમાં વળી પાછી આ ટાઢમાં જમીને ટાઢી પડી જાય એટલે છોડને કે ઝાડને ઉપરથી જ ખોરાક ને દવા દેવા પડે.
પરેશભાઈ કહેતા હતા કે બાગાયતી પાકોના વિસ્તારોમાંથી ઘણા ખેડૂતોની ફરિયાદ આવી છે કે ચીકુ, કેરી અને નાળિયેરીમાં ફળ નાના હોય ત્યાં જ ખરી જાય છે.
એનો ઉપાય સહેલો, પણ આપણે વહેલા જાગતા નથી. એટલે એમ કે હવે પહેલું તો DSC ના અવાજ ઓટલામાં 0 27 70 23 43 41 નંબર જોડીને સવાલ રેકોર્ડ કરાવી દેવી, એટલે બીજે દિવસે એનો જવાબ મળી જાય.
પણ પછી સલાહનો અમલ કરવો પડે ને દાનસંગભાઈ?
પણ એમાં જાજુ કઈ નથી કરવાનું રૂપાબા. 150 લીટર પાણીમાં 250 થી 300 ગ્રામ ફૂગનાશક
મેન્કોઝેબ કે પછી કાર્બેન્ડેઝિમ અથવા બંને અડધી અડધી ભેગી કરવાની,
અને 1.5 કિલો યુરિયા ભેળવવાનું, અને પછી ભેળવવાનું 200-250 મિલી NAA.
હા, એટલે કે નેફથાલિક એસિટિક એસિડ નું ટૂંકું નામ NAA.
ઝાડમાં મોર કે નાના ફળ માથે સાંટી દો, તમારે એક ફળ ન ખરે. અને ભૂકી સારા ને લીધે ફાલ કે મોર ખરતો બંધ થઈ જાય.
મને લાગે છે દાનશંકભાઈ, આ વર્ષે શિયાળામાં વાદળા અને માવઠાનું પ્રમાણ આ જરાક વધારે રહ્યું છે, એટલે આ સુકારો ને ભૂકી છારાનું જોર તો રહેવાનું જ ભયલાવો.
હા, બહુ સાચી વાત છે રૂપાબા. ડોક્ટર પરાશરાજી તો એમ જ કહે છે કે શિયાળામાં બીજી કોઈ દવા હાજર રાખો કે ના રાખો, પણ ફૂગનાશક તો લાવીને તૈયાર જ રાખવાની.
બરોબર છે. પાક જીરું હોય કે દાણા, દિવેલા હોય કે રાયડો, કે પછી લહણ ડુંગળી, હુકારો કે ભૂકીસારો આવે એવું હવામાન થાય કે તરત એક છંટકાવ તો ભૂલ્યા વગર કરી દેવાનો.
એ ના હો, નકરું એનાથી નથી આવતું કઈ.
કેમ? મેન્કોઝેબ, કાર્બેન્ડેઝિમ કે હેક્ઝાકોનાઝોલ તો સારી અસર કરે છે.
અરે ત્યારે ન્યા જ દક્ષે ને.
શું થયું?
અમારે ગોહિલવાડમાં,
એટલે કે આ ભાવનગર અમરેલી બાજુ,
હા, ન્યા જ હવે આ ડુંગળીમાં પાન ઉપરથી પીળા પડી ને પછી હળી જાય છે.
રૂપાબા, મારા ગુરુજી કહેતા હતા કે ડુંગળીમાં ઘણી વાર ફૂગની સાથે બેક્ટેરિયા પણ હોય છે. વળી થ્રિપ્સ જેવી જીવાતો આ બેક્ટેરિયાને એક છોડ પરથી બીજા છોડ પર ફેલાવે છે, એટલે એનું નિયંત્રણ કરવું પણ જરૂરી છે.
હા, તે એમાં તો ઓલી સાયપર મેથ્રિન કે એસીફેટ જ કામ આવે ને.
હા, અને એ ઉપરાંત મેટાસિસ્ટોક, ડાયમિથોએટ જેવી કોઈ પણ ચૂસિયા નાશક દવા પણ છાંટી શકાય.
ટૂંકમાં એમ કયો ને કે લહણ ડુંગળીમાં સુકારો દેખાય તો ફૂગ નાશક ભેળી ચૂસિયા નાશક દવાએ સાંટવી જોવે.
બાબા, આ DSC ની સભામાં, એટલે કે સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગમાં, જ્યારથી આવતા થયા ત્યારથી આ હંધોય જાણતા થયા છે. તમે માનજો, ખાતર દવા ને બિયારણ ની દુકાન વાળાએ હવે જરા કે શંકા પડે એવી વાત કરે કે તરત હું તો DSC માં ફોન જોડીને પૂછી જ લઉં છું.
દાનશંકભાઈ, આ ઈ વાત તો તમારી હોય 100% સાચી છે. આ મારે કાનિયો ઈ સને કેતો તો કે બા દુકાન વાળો કાંક શંકર તલ ની વાત કરતો તો, એટલે મેં કીધું કે લાવો શંકરભાઈ ને જ પૂછી દો.
પછી એમણે શું કહ્યું?
અરે બીજું શું કે, મને કે તલમાં આ સુધી કોઈ હાઇબ્રિડ બિયારણ આવ્યું જ નથી. શિયાળા ઉનાળામાં વાવવા હોય તો તલ એક જ છે, પૂરવા એક.
હા, ખરી વાત છે રૂપાબા. કાં તો એને સપ્ટેમ્બરના અંતમાં વવાય, અને નહીતર આ જાન્યુઆરી મહિનાના અંતમાં વવાય, એટલે 3.5 થી 4 મહિને પાકી જાય.
પણ શિયાળામાં તલ વાવવા હોય તો બે સા વચ્ચે અંતર વધારે રાખવું પડે કે નહીં?
હા, અર્ધ શિયાળુ તલ માટે 2 ચાસ વચ્ચે લગભગ 2 ફૂટનું અને બે છોડ વચ્ચે 4-6 ઇંચનું અંતર રાખીને જ તલવાવવા જોઈએ. જો કે એના કારણે ખાતરનું પ્રમાણ પણ અર્ધું થઈ જાય છે. એકરે 5 કિલોગ્રામ નાઇટ્રોજન અને 5 કિલોગ્રામ ફોસ્ફરસ મળે એટલું ખાતર ચાસમાં વાવતી વખતે આપીએ એટલે પૂરતું છે.
એવું ખેતીમાં કમાવવું હોય ને તો ઉપાય ઘણા છે, પણ આપણી હારોવાર કામ ખેંચતા બળદ અને શરીર નીચોવીને દૂધ દેનારા ગાય ભેંસનો લીલો ચારો પકવવાનું યાદ રાખવું જોઈએ ને.
એ તો છે જ ને, પશુને કઈ એકલા સૂકા ચારાથી થોડી ચાલવાનું છે.
બેન, ખેડૂતનો ઢોરને ભૂખ્યા રાખવાનો કે વધારે કમાઈ લેવાનો ઈરાદો જરાય ન હોય,
સાચી વાત.
પણ જુવાર, મકાઈ કે રજકો એ હોય ને, એને મારી બેટી જીવાત છોડતી નથી.
સાચી વાત.
હજી તો પાક ઉગીને ઉભો થયો હોય ત્યાં લીલો મોલો આવી જ પૂગે, છોડના રસકસ તો સુશી જ જાય. ભેળા પાંદડા ને ડાળીઓ એવા શીકણા થઈ જાય, એવા શીકણા થઈ જાય કે ઢોરને નાખતા આપણને શીતરી સડે.
નકરી આપણને જ નહીં, બચારા ઢોરને હુગ સડે.
તો એમાં શું મોલો મસીનો ઉપાય તો કરી શકાય ને રૂપાબા?
બરોબર છે, ડાયમિથોએટ કે ફોસ્ફામિડોન જેવી દવાઓ છાંટી શકાય છે, પણ બીજી કેટલીક કાળજી લેવી તો પડે ને.
દાનસંગભાઈ, મોટે ભાગે તો ઘાસચારાનો પાક કુમળો હોય છે, એટલે કે એકાદ મહિનાથી નાનો હોય ત્યારે જ આવી જીવાતનો ઉપદ્રવ થતો હોય છે. એટલે ચૂસિયાનાશક ડાયમિથોએટ કે પછી ફોસ્ફામિડોન 15 લિટરના પંપમાં 25-30 મિલીલીટર મેળવીને છાંટી દેવાની. એક કાળજી લેવાની કે આવી કોઈ પણ દવા છાંટ્યા પછી 10-15 દિવસ સુધી એ ચારો ઢોરને ખવડાવવાનો નહીં, દવા છાંટેલો ચારો વાઢવાનો જ નહીં.
પણ હા, હોંભળો હોંભળો, એક વાતનું ધ્યાન તો રાખવું જ પડે હો, કે ખેતર વાડીમાં ધ્યાન ન રાખીએ તો આ જંગલી ભૂંડ એમાં કઈ ન વધવા દે.
પણ એ ભૂંડ તો રાક્ષસી માયા છે, એને ઘોડા લઈને વાહે થાવ ને તો હાથમાં ન આવે. અને આપણે જેવા પાછળ વળવી તરત તમારે પાછા આવી જ જાય, એને ખેતરમાં આવતા કેમ કરીને રોકવા એ જ સમજાતું નથી.
ધનસંગભાઈ, ડોક્ટર પરાશરાજી કહે છે કે ખેતીમાં પાક હોય, જીવાત હોય કે જનાવર હોય, એની ખાસિયત જાણી લઈએ તો એનો ઉપાય ચોક્કસ કરી શકાય છે.
આ ભૂંડિયાઓની છે ને એક જ ખાસિયત હોય છે, આ વાડમાં માથું મારીને ખેતરમાં આવવું અને ખાવું એના કરતા ખૂંદીને બગાડવું વધારે. હવે આમાં એને પહોંચવું કેમ કરીને?
પરાશરા સાહેબે એક ઉપાય તો દવા વાળા લાડવા ખવડાવવાનો કહ્યો છે, પણ એ આખા ગામના ખેડૂતોએ સામૂહિક રીતે કરવો પડે તો જ એનો સંપૂર્ણ નાશ થાય.
અને બીજો ઉપાય?
બીજો ઉપાય એની ખાસિયતના આધારે કરી શકાય. તમને ખબર છે ભૂંડ ક્યારે ઊંચું કૂદી શકતા નથી?
ઈ વાત સાચી.
એની એ નબળાઈનો ઉપયોગ કરવાનો, આપણા ખેતર વાડી ફરતી કાંટા તારની 2 ફૂટ ઊંચી ખાલા વિનાની વાડ કરી દેવાની, અને જો ગામમાં મોટા પથ્થર મળતા હોય તો ભૂંડ ધક્કો મારે તો પડી ના જાય એવા ભારે પથ્થર ગોઠવી દેવાના, બસ ભૂંડ અંદર નહીં આવી શકે.
અરે પણ કાનજી તો કેતો તો કે પરાશરા સાહેબ કાક ખેતર ફરતી ખાઈ ખોદવાની વાત કરતા હતા.
હા, સાથે એ ઉપાય પણ બેવડા રક્ષણ તરીકે કરી શકાય.
તો એમાં શું કરવાનું?
જુઓ દાનસંગભાઈ, એ માટે ખેતર ફરતી 3-1 ફૂટ ઊંડી અને 3 ફૂટ પહોળી ખાઈ બનાવી નાખવાની. એ જો પેલી પથ્થર કે તારની વાડ અડોઅડ બનાવીએ તો બહુ સારું, ભૂંડ ક્યારે એ ખાઈ કૂદીને અને પછી વાડને તોડીને ખેતરમાં નહીં આવી શકે.
માળું, આ તો બહુ સારો ઉપાય છે. ઉનાળામાં ખેતીના જાજા કામ ન હોય ને નવરા હોય ત્યારે જેમ હઠીલા નિંદામણને કાઢવા ઉલી ગ્લાયફોસેટ છાંટવી દે છે ને, એમાં ભૂંડનો ઈલાજ કરી શકાય.
સાચી વાત. એ મારું હાળું શરીરે મારા તેવું એટલે કૂદી તો હકે નહીં. આ વળી એક જ વખત નો ખર્ચ ખાઈ ખોદી નાખી એટલે પાર, અને એક વખત આ આવવા નહીં મળે એટલે થોડા દી પછી ઈ ખેતર વાડીમાં આવવાનું એની મેળે જ મું આ બંધ કરી દેશે.
કેટલીક વાર આવા સહેલા અને નાના નાના ઉપાય કરીને ઘણી મોટી બચત કરી શકાય છે.
સાચી વાત.
સવાલ છે એ ઉપાય જાણવાનો અને એનો અમલ કરવાનો.
એમ તો મેં અગોતરા પગલા ભરવાનું ચાલુ કરી દીધું છે. હું તમને હમણાં જ વાત કરું, જેવા વાદળા થયા કે તરત મેં એક ફોન કર્યો DSC ના અવાજ ઓટલામાં, અને બીજો મોબાઈલ જોડ્યો શંકરભાઈ ને.
હા, ઈ તો મોઢે જ હોય કા. 96-620-62-54.
મને કે પહેલી થી 100 તારીખ સુધીમાં માવઠું થવાની અને ભેજ વધવાની પૂરી શક્યતા છે, એટલે વગર પૂછીએ જીરું નાનું હોય તો મેન્કોઝેપ ને કાર્બેન્ડેઝિમ અને 1.5 મહિનાનું થઈ ગયું હોય તો હેક્ઝાકોનાઇઝોલ છાંટી નાખજો. ને એક મજૂર ફરી વળે આખાય જીરામાં. આ જ એક છોડમાં હુકારો કે ભૂકીને સારાનું નામે નથી.
તમે તો ખરેખર બહુ સારી જાગૃતિ બતાવી દાનસંગભાઈ. તમારી જેમ જો બધા ખેડૂતો જાગૃતિ બતાવે ને તો મને લાગે છે કે ખેતીમાં કોઈ પ્રશ્ન આવે જ નહીં, ખરું ને રૂપાવા?
અરે એવું તો મારા કાનજીએ કહ્યું તું.
એમણે વળી શું કર્યું?
અરે આ અઠવાડિયા પહેલા સાયલામાં ખેડૂત સંમેલન મળ્યું તું કે નહીં?
હા, એમાં તો ઘણા બધા ખેડૂત મિત્રો આવ્યા હતા. છેક જામનગર, પોરબંદર અને ભાવનગર થી લઈ ભરૂચ જિલ્લામાંથી જાગૃત ખેડૂત મિત્રોએ આખો દિવસ અગત્યની ચર્ચાઓ કરી હતી.
એ સંમેલનમાં કે છે ને ડોક્ટર પરાશરાજીનું, શંકરભાઈનું અને ઓલા અવાજ ઓટલા વાળા નીલ પટેલ નું ખાસ સન્માન હોત કરવામાં આવ્યું હતું.
હા દાનસંગભાઈ, લાલના સન્માન ની વાત મારાથી થોડી જ કરાય,
પણ મને હંધીએ વાત કાંજીએ કરી હતી. ઓકે, ઉમા, અને હું તો કઉ છું કે ભાઈ ખેડૂત ના ભલા હાટુ રાત દી જોયા વગર કામ કરતા હોય એમની કદર તો થવી
જોઈએ.
હવે તમે જ કયો દાનસંગભાઈ, આ કોઈ ખેડૂ નો ફોન જાય તો બે માંથી એકે કટાણું મોઢું કરે છે ખરા?
ના, જરાય નહી. તમારે આમ મોઢે જવાબ હોય ને એ પાસો ઓછા ખર્ચ નો, એક જરાય સવાર વિના નો.
સાચી વાત.
એક દી મેં પૂછ્યું કે અમારે સુરેન્દ્રનગર જિલ્લામાં હવે ઘણા ખેડૂત તમાકુ વાવતા થયા છે તો એમાં શું ધ્યાન રાખવાનું? મને કે ખાતર માં તો બરોબર છે પણ પાનની દાંડલી પાસે ઉગતા પીલા તોડી નાખવાની ખાસ કાળજી રાખવાની. તમાકુના છોડમાં 15-17 પાન થઈ જાય એટલે ખેતરમાં રોજ આંટો મારી જ લેવાનો. પાનની દાંડલી પાસે ઉગતા પીલા તોડી જ નાખવાના તો જ ઈ બાકીના પાન દળદાર અને કસદાર થશે અને એમાં નિકોટીનનું પ્રમાણ વધશે.
સાચી વાત છે. આટલી નાની કાળજી લઈએ તો પણ તમાકુનો પાક સારી ગુણવત્તા વાળો ઉતરે એટલે ભાવ સારા મળે અને ફાયદો પણ સારો થાય.
એ ઉમા, આજ આપણી વાત તો સાંભળનારા ખેડૂત ને ફાયદો કરાવવાની વાત નત કરવાની.
તમે ઇનામી સવાલ અને વિજેતાના નામોની જાહેરાત નું કહો છો હે ને?
હા, તો આ ઉભા થવાનો વખત તો થવા આવ્યો.
તો એ પણ તૈયાર છે રૂપાબા. આજે આપણે એ જાણવું છે કે ઘાસ ચારાના પાકોમાં દવા છાંટતી વખતે કઈ બાબત નું ધ્યાન રાખવું જોઈએ.
ભાઈઓ બહેનું સાંભળ્યું ને, ઘાસચારાના પાકમાં દવા છાંટતી વખત કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ?
એ માંડો જોડવા અને નોંધાવા માંડો તમારો જવાબ. આ 96-620-62-54 ગમે એવી ટાઢ હશે ને તોય જવાબ તો નોંધાશે જ. ઓકે,
અને હવે ગયા વખતના અને આ વખતના વિજેતા મિત્રોના નામ લો. આ એક એક તમે બંને વાંચો. હા
હા હા, લાવો લાવો.
તો મિત્રો, ગયા વખતના વિજેતા મિત્રો છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગામ નડાળાના હરેશભાઈ રામભાઈ મહેતા.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામ ધારડીના ભરતભાઈ કુસા.
અને આ વખતના વિજેતા છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગામ થોરિયાળીના બાબુભાઈ કેરાળિયા.
અને બનાસકાંઠા જિલ્લાના ગામ રણાવાડાના જયરામભાઈ દવે.
એ તમને લાખ લાખ ધન્યવાદ સાહેબ.
ધન્યવાદ.
સંમેલનમાં આવનારા અને આ પ્રોગ્રામ ધ્યાનથી સાંભળનારાઓને પણ શાબાશ છે. તમે તમારે ખેતીને લગતી ગમે એ મૂંઝવણ હોય ફોન કરજો કે ટપાલ લખજો, ઉકેલ મળી જ જશે.
એલા ભાઈબંધીઓ, સાંભળો સાંભળો, સરનામું તો સહેલું જ છે. સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. DSC સરકારી ટ્યુબવેલ પાસે બોપલ અમદાવાદ 380-058.
હા મિત્રો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રસારિત આ કાર્યક્રમનો હેતુ તમારી ખેતી અને ખેડૂતને સમૃદ્ધ કરવાનો છે.
સાચી વાત.
એટલે એનો લાભ લેતા રહેજો અને તબિયત ખાશવીન કામ કરજો. એટલી ભલામણ હારે કહી દે.
નમસ્તે, આવજો.